సహస్రమూర్తయే సహస్రపాదా శిశిరోరుభా సహస్రనామ పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారుణే అసితగిరిసమం స్యాత్ కజ్జలం సింధుపాత్రే సురతరువర శాఖా లేఖినీ పత్రమురవి లిఖతి యది గృహీత్వా శారదా సర్వకాలం తదపి తవ గుణానా మీష పారం నయాతి త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావ కరోమి యద్య సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయా నారాయణాయేతి సమర్పయామి.
ગીતાના છઠ્ઠા અધ્યાયની અંદર ભગવાને અર્જુનના પ્રશ્નનો સંતોષકારક પ્રત્યુત્તર પૂરો પાડ્યો. મનને કેવી રીતે વશ કરવું? મન વશ ન થાય તો મન દ્વારા જ સાધનાનો આધાર લેવાનો. એટલે જ્યાં સુધી મન સ્થિર ન થાય, મન એકાગ્ર ન થાય, મન શુદ્ધ ન બને, મન પરમાત્મામય ન થાય ત્યાં સુધી મનને કેવી રીતે સ્થિર કરવું, એકાગ્ર બનાવવું? અને મનને એકાગ્ર કરવાનું કામ મોટા મોટા મુનિઓને યોગીઓને માટે પણ કઠિન છે. ભગવાને કહ્યું કઠિન હોય એનો અર્થ એવો નહીં કે અશક્ય છે. કઠિન હોવું એક વાત ને અશક્ય હોવું બીજી જ વાત છે. તો કઠિન હોવા છતાં પણ અભ્યાસ અને વૈરાગ્યથી મનને વશ કરી શકાય. પંખીની જેમ બે પાંખ, માનવની બે આંખ, એવી રીતે સાધનાત્મક અભ્યાસક્રમને માર્ગે આગળ વધનારા સાધકને માટે બે અનિવાર્ય આવશ્યકતાઓ સાધનામાં આગળ વધવાની, અભ્યાસ અને વૈરાગ્ય. નિયમિત રીતે નિત્ય નિરંતર સમજપૂર્વક જે અભ્યાસનો આધાર લે, સાધનાત્મક અભ્યાસક્રમના આધાર લેવાથી ક્રમે ક્રમે પોતાના મનને વશ કરી શકે. એક બે દિવસમાં કાંઈ મનને વશ ધ્યાનથી ના કરાય, એક બે દિવસમાં નામ જપથી મનને વશ ન કરાય, એક બે દિવસમાં કઈ પ્રાર્થના કરવા બેસીએ અથવા સ્વાધ્યાયનો આધાર લઈએ, એનાથી કઈ મન સહેલાઈથી સ્થિર અથવા એકાગ્ર ન બની શકે. પરંતુ રોજ જો અભ્યાસનો આધાર લેવામાં આવે, નિયમિત રીતે કરવામાં આવે, તો કાળાંતરે પછીથી મન વશ બની શકે. એની સાથે સાથે ભગવાન કહે છે કે વૈરાગ્ય પણ જો હોય, સંસારના વિષયો અથવા પદાર્થોમાં રાગ ન હોવો, આ વૈરાગ્યનું સ્વરૂપ છે. અને વૈરાગ્યનું બીજું સ્વરૂપ સાથે સાથે એવું છે કે પરમાત્માની અંદર રાગ હોવો, પરમાત્માની અંદર રાગ વિશેષ પ્રકારે હોવો, અને સંસારના વિષયોની રાગ અંદર રાગ ન હોવો, વિગત થઈ જવો રાગ સંસારમાંથી અને વિશેષ થઈ જવો રાગ પરમાત્માની અંદર. આ રીતે જો વૈરાગ્ય ભાવ સાધકના અંતરાત્માની અંદર આવિર્ભાવ પામે, અને એવા વૈરાગ્ય ભાવની સાથે સાથે જો સાધક મક્કમ મનોબળનો આધાર લઈ, ધીરજ ખંત અને ઉત્સાહપૂર્વક સમજપૂર્વક સાધનાનો આધાર લે, તો એવી સાધનાના સુપરિણામ સ્વરૂપે પોતાના મનને સહેલાઈથી એકાગ્ર અથવા તો વશ કરી શકે. કેટલાય સાધકોના જીવનની અંદર વૈરાગ્ય જેટલા પ્રમાણમાં હોવો જોઈએ તેટલા પ્રમાણમાં હોતો નથી, અને એને લીધે એમને માટે સાધનાત્મક અભ્યાસક્રમને માર્ગે આગળ વધવાનું કામ ઘણું કઠિન. આપણે જોઈએ છીએ કે યાત્રાઓ કરીએ ને યાત્રાઓ કરીએ, પરંતુ યાત્રા જે મોટરમાં કરવામાં આવે તે મોટર બરાબર પહેલેથી આપણે જોઈ તપાસી ન હોય તો પછી જુદી જુદી જાતના વિઘ્નો અથવા અંતરાયો આપણને યાત્રા દરમિયાન જોવા મળે. ડ્રાઈવર વળી પાછો કુશળ ન હોય, સારો ન હોય તો પણ જુદી જુદી જાતની ઉપાધિઓ આપોઆપ ઊભી થવા પામે. ડ્રાઈવર સારો હોય, મોટર સારી હોય, આ રીતે જો સર્વ પ્રકારના સાધનો જેટલા બને તેટલા સાનુકૂળ પ્રાપ્ત થયા હોય તો આપણે આપણી યાત્રાને ઘણી સારી રીતે કરી શકીએ, આનંદપૂર્વક કરી શકીએ. મોટર પણ સારી હોય, ડ્રાઈવર પણ સારો હોય, પણ બેસનારાઓનું આરોગ્ય જ સારું ન હોય તો કેટલીક વાર અધ વચ્ચે આપણે યાત્રાને બંધ કરવી પડે, અટકાવવી પડે અને ઘેર પાછા ફરવું પડે. એવી કોઈ બીમારી જ લાગુ પડી ગઈ તો પછી યાત્રામાં કોઈ પણ પ્રકારનો આનંદ આવતો નથી. ઉપનિષદોની અંદર બહુ સરસ રીતે કહેવામાં આવ્યું છે, રથ હોય એ રથની અંદર બેઠેલા જે પ્રવાસી હોય તે પ્રવાસી રથની અંદર સફળતાપૂર્વક સારી પેઠે સુખપૂર્વક સફર ક્યારે કરી શકે? રથ સારો હોવો જોઈએ, એની સાથે સાથે જે સારથી હોય તે સારથી પણ સમજપૂર્વક કુશળતાપૂર્વક રથને ચલાવનારો હોવો જોઈએ. રથને ક્યાં ચલાવવો, રથને ક્યારે ન ચલાવવો, બધું એને જ્ઞાન હોવું જોઈએ. કયા માર્ગે રથને આપણે ચલાવવો જોઈએ, આપણું જે ગંતવ્ય સ્થાન છે જ્યાં આપણે પહોંચવાનું છે એ ગંતવ્ય સ્થાન હંમેશા દ્રષ્ટિ સમક્ષ રહેવું જોઈએ, અને એને દ્રષ્ટિ સમક્ષ રાખીને ગંતવ્ય સ્થાનની પૂર્તિને માટે, ત્યાં પહોંચવાને માટે પ્રયત્નો પ્રામાણિક રીતે સારથીએ કરવા જોઈએ તો ત્યાં પહોંચી શકાય. તો જો સારથી કુશળ ન હોય, વિવેક સંયુક્ત ન હોય, ગફલતમાં પડેલો હોય, પ્રમાદયુક્ત હોય, વ્યસની હોય, તો પછી એ જે રથના ઘોડાઓ હોય તે ઘોડાઓ સારી પેઠે આગળ ગતિ કરી શકતા નથી. જોઈએ છે આપણે ઘણી વાર કે આપણા જીવનનો રથ છે, જીવનના રથની અંદર મન સારથીનું કામ કરે છે, આત્મા રથી છે, મન સારથી છે, બુદ્ધિની મદદથી આગળ આપણે ચાલીએ છીએ, પણ બુદ્ધિ જ બગડેલી હોય તો પછી આપણા જીવનરૂપી રથને સુખ શાંતિને માર્ગે જે રીતે આગળ લઈ જવું જોઈએ તે રીતે આપણે લઈ જઈ શકતા નથી. રસ્તામાં અકસ્માતો થાય, જે માર્ગે જવાનું હોય તે માર્ગે જવાને બદલે ભળતે જ માર્ગે વિપથગામી બની જઈએ. કેટલાય સાધકો એવા હોય કે જે સાધકોની અંદર પ્રચ્છન્ન રૂપે લોકેશણા ભરેલી હોય અને સાધના કરવાને માટે કોઈ એકાંત સ્થાનમાં જાય અથવા તો એકાંત સ્થાનમાં ના જાય તો પણ વ્યવહારની વચ્ચે રહી અને સાધનાનો આધાર લેતા દેખાય, પરંતુ પ્રચ્છન્ન રીતે રહેલા લોકેશણાના સંસ્કારો કેટલીક વાર એમને લોકેશણાની પરિપૂર્તિ તરફ પ્રેરિત કરે અને સાધનાના પથ પરથી કેટલીક વાર તે ચલાયમાન પણ બની જાય. કેટલાક સાધકો આપણે એવા પણ જોઈએ કે જેમની અંદર શરીર સુખની ભાવના, શરીર સુખની મોહિની ભરપૂર પ્રમાણમાં ભરેલી હોય, બહારથી દેખાય નહીં પરંતુ સાધના કરતા કરતા સંગ એવો પ્રાપ્ત થઈ જાય તો સંગ પ્રસંગે પાંગરે. નિષ્કુળાનંદજીએ કહ્યું એ પ્રમાણે સંગ પ્રસંગે પાંગરે અને જોગ ભોગનો થાય જી, ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, કરીએ કોટી ઉપાય જી, અંતર ઊંડી ઈચ્છા રહે કેમ કરીને તજાય છી, વેશ લીધો વૈરાગ્યનો દેશ રહી ગયો દૂર જી, ઉપર વેશ અચ્છો બન્યો માહે મોહ ભરપૂર જી, ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના. ત્યાગ પણ વૈરાગ્ય વગર ટકતો નથી અને લોક સેવા કરવી હોય તોય વૈરાગ્ય વગર ટકતી નથી. ઘણી વાર વિચાર કરો કે જેવી રીતે તપસ્વીઓને, યોગીઓને, અધ્યાત્મ માર્ગના એકાંતિક સાધકોને વૈરાગ્યની આવશ્યકતા, એના કરતા વધારે વૈરાગ્યની આવશ્યકતા પ્રાઇમ મિનિસ્ટરને, એના કરતા વધારે વૈરાગ્યની આવશ્યકતા ચીફ મિનિસ્ટરોને, એના કરતા વધારે વૈરાગ્યની આવશ્યકતા પાર્લામેન્ટને, એસેમ્બલીના મેમ્બર્સને, એના કરતા વધારે વૈરાગ્યની આવશ્યકતા લોક સેવાની સંસ્થાઓ જે કહેવાય તેમાં સક્રિય રીતે રસ લેનારા અને પડેલા માણસોને, એમની અંદર વૈરાગ્ય જોઈશે. એમની અંદર જો વૈરાગ્ય ગાંધીજી જેવો નહીં હોય, એમની અંદર જો વૈરાગ્ય સરદાર પટેલ જેવો નહીં હોય તો તે ધન ધરા રમાના પ્રલોભનોમાં પડી જશે. સેવા કરતા કરતા સત્તાના શોખીનો બની જશે. આજે દેશમાં એ વસ્તુ આપણે જોઈએ છે, સત્તાની સાઠ માળીઓ ચાલે છે. યેન કેન પ્રકારેણ પોતાની સત્તાને સુરક્ષિત રાખવાની એક પ્રકારની હરીફાઈ દેશની અંદર થતી હોય તેમ દેખાય છે. અને ધન એકઠું કરવાની ભાવના, સત્તાને જાળવી રાખવાની ભાવના, એક પ્રકારનો અહંકાર એમાંથી પછી ઉદ્ભવે. શા માટે ઉદ્ભવે છે? આ બધું કેમ થાય છે? કારણ કે માનવની અંદર વૈરાગ્ય, એણે સેવાનો ભેખ બહારથી લીધો પણ મન હજુ સેવા માટે તૈયાર નથી. માનસિક ભૂમિકા જે પ્રકારની બનાવવી જોઈએ, ગાંધીજીના કયા પ્રમાણે લોક સેવકોએ નિર્મળતા વધારે ને વધારે પ્રમાણમાં ધારણ કરવી જોઈએ, ચારિત્રશીલતાના ઉપાસક બનવું જોઈએ, જીવનની અંદર દૈવી સંપત્તિની પ્રતિષ્ઠા જેટલા પ્રમાણમાં પણ કરી શકાય તેટલા પ્રમાણમાં કરવાની માટે તત્પર બનવું જોઈએ, અને પોતાના અંગત સ્વાર્થ, પોતાની અંગત મહત્વાકાંક્ષાઓ, પોતાની અંગત વ્યક્તિગત સુખાકારી અથવા શાંતિની સાધનાને ગૌણ ગણીને ધીમાસીસ જે બહુજન સમાજ છે એ બહુજન સમાજની સુખાકારી શાંતિ સમૃદ્ધિ સમુન્નતિને મહત્વનું સ્થાન પ્રદાન કરીને તેને માટે પોતાના જીવનને સમર્પિત કરવું જોઈએ. પોતાના હાથમાં જે અધિકાર આવ્યો હોય, પોતાના હાથમાં જે સત્તાની પવિત્ર પળો આવી હોય, તેમનો બને તેટલો ઉત્તમ ઉપયોગ કરવાને માટે તૈયાર રહેવું જોઈએ. તો એમની દ્વારા સમાજને પણ લાભ થાય, સમાજને એમની દ્વારા પણ લાભ થાય, આવી રીતે ધીરે ધીરે એમનો પોતાનો આત્મવિકાસ પણ થઈ શકે. એટલે ગાંધીજી કહેતા કે લોકસેવા પણ એક સાધના જ છે, લોકસેવા પણ એક યોગ જ છે, લોકસેવા પણ એક તપશ્ચર્યા જ છે. જો માણસ જાગૃતિપૂર્વક પોતાનું આત્મનિરીક્ષણ કરીને ઉત્તરોત્તર આત્મશુદ્ધિ સાધતા સાધતા જો લોકસેવાના ક્ષેત્રમાં પડતો હોય અને ભગવાનને ન ભૂલતો હોય અને અહંકાર મમતા તથા આસક્તિ અને નાના મોટા રાગદ્વેષોની નાગચૂડમાંથી બહાર નીકળવાને માટે તૈયાર હોય તો લોકસેવા કરતા કરતા જ માનવ ભગવાનનું દર્શન કરી શકે, શાંતિ મેળવી શકે. એ ગાંધીજી કહેતા કે હું લોકસેવા કરું છું પણ રામનો સાક્ષાત્કાર, ભગવાનનો સાક્ષાત્કાર એ જ મારા જીવનનું ધ્યેય છે, અને એ સાક્ષાત્કારને નજર સમક્ષ રાખીને એ ધ્યેયની સિદ્ધિને માટે હું પ્રયત્નો કરું છું. તો વૈરાગ્ય કાંઈ યોગીઓ એકાંતમાં ગયેલા હોય, સંન્યાસીઓ ત્યાગીઓ એમને જ માટે આવશ્યક છે તેવું નથી. જીવનના જટિલ સંગ્રામમાં, જીવનના મહાન મહાભારતમાં જે રાત દિવસ કાર્ય કરે, રાત દિવસ જેમને પ્રલોભનોનો સામનો કરવાનો છે, રાત દિવસ જેમને અનેક પ્રકારના ભયસ્થાનોમાંથી પસાર થવાનું, જેમની આજુબાજુ ભ્રાંતિની ભૂતાવળો રાત દિવસ રમ્યા કરે છે, અહંકારના આવરણો જેમની અંદર પેદા થવાની શક્યતાઓ એક કરતા અનેક ગણી વધારે છે, વ્યવહારિક જીવનની અંદર કામ ક્રોધ ઇત્યાદિ ષડ રીપુઓ જેને આપણે કહીએ છીએ, તે ષડ રીપુઓના શિકાર થવાને માટે અનેક પ્રકારની પરિસ્થિતિઓ જ્યાં આગળ આપણને ડગલેને પગલે દેખાય છે, જ્યાં આપણે સત્તાના શોખીન બની શકીએ, જ્યાં આપણે ધનને જ મહત્વ પ્રદાન કરી શકીએ અને એકલા ધનના જ ઉપાસક બની શકીએ, લક્ષ્મીના જ ઉપાસક થઈએ, નારાયણને ભૂલી જઈએ, આ પ્રકારની શક્યતાઓ જંગલ કરતા વ્યવહારની અંદર વિશેષ છે, તો પછી વધારે વૈરાગ્યની આવશ્યકતા કોને છે? જંગલમાં રહેનારા માનવ કરતા, એકાંતિક સાધના કરનારા માનવ કરતા વ્યવહારમાં રહેનારા માનવને એની આવશ્યકતા વધારે છે, જેથી એ પવિત્ર રીતે નિર્મળ નિર્મમતાથી અથવા તો અસંગ રીતે અનાશક્તિપૂર્વક જલમાં રહેનારા કમળની પેઠે પોતાના જીવનને યાપન કરી શકે. તો ત્યાગીઓને અને રાગીઓને, ભોગીઓને અને યોગીઓને, તપસ્વીઓને અને જે તપસ્વી ના હોય તેમને પણ, જે એકાંત અથવા વિવિક્તવાસી હોય તેમને પણ, અને જે વસ્તીની વચ્ચે વસતા હોય તેમને પણ, મતલબ કે માનવ માત્રને વૈરાગ્યની આવશ્યકતા. વૈરાગ્યની આવશ્યકતા એટલે દાઢી બનાવવાની આવશ્યકતા, વાળ વધારવાની આવશ્યકતા, કપડાં બદલવાની આવશ્યકતા, આ વૈરાગ્ય નથી. ઘર છોડવાની આવશ્યકતા, નામમાં પરિવર્તન આણવાની આવશ્યકતા, વૈરાગ્ય શરીરની અવસ્થા નથી. આપણા શાસ્ત્રોમાં કયા પ્રમાણે મનની ભૂમિકા છે, મનની અંદર જ્યારે દુન્યવી પદાર્થોની અસારતાને સમજી લેવામાં આવે અને એના પરિણામે જ્યારે રાગ મનની અંદર જે હોય દુન્યવી પદાર્થો અથવા વિષયોનો તે ઓસરવા લાગે, તો પછી વૈરાગ્યની ભૂમિકા તૈયાર થઈ જાય. અને જેમ જેમ વિષયોનો રાગ ઓછો થતો ચાલે, તેમ તેમ નિત્ય પદાર્થ, આત્મ પદાર્થ, પરમાત્મા પ્રત્યેનો રાગ અથવા તો પ્રેમ પરાકાષ્ઠા પર પહોંચવા માંડે, ત્યાં વૈરાગ્ય રૂપી તીર્થ બની જાય છે. આવા વૈરાગ્યો આજે આપણા દેશની અંદર જોઈએ, આવા રાજનીતિજ્ઞો જોઈએ, આવા લોકસેવકો જોઈએ, આવા અધ્યાપકો જોઈએ, આવા ડાક્ટરો જોઈએ, આવા વકીલો જોઈએ, આવા જજો જોઈએ, જે આદર્શને ખાતર સત્તાને છોડી દઈ શકે, જેમને પૈસાના પ્રલોભનો પોતાના આદર્શમાંથી ચલાઈમાં ન બનાવી શકે, અડગ રહી શકે, મનોબળવાળા, આત્મબળવાળા, સત્યના ઉપાસકો, સિદ્ધાંતના પૂજારીઓ દેશની અંદર જોઈએ. પણ સત્યને સિદ્ધાંતની ઉપાસના કોણ કરી શકે? વૈરાગ્યવાન મનુષ્યો જ કરી શકે, વિવેકી જ કરી શકે. એમને આદર્શ હોય, એમને સિદ્ધાંતો જ હોય, બીજાને કઈ સિદ્ધાંતો ન હોય, જીસકે તડમે લડ્ડુ ઉસકે તડમે હમ, બીજાનો આ સિદ્ધાંત હંમેશા થતો હોય, એટલે ચાલ્યા જ કરે દેશની અંદર અસ્થિરતા, સમાજની અંદર અસ્થિરતા. તો આધ્યાત્મિક જીવનની અંદર પણ તપસ્વીઓના મનની અંદર જો વૈરાગ્ય પરિપૂર્ણ પ્રમાણમાં ન હોય, પ્રતિષ્ઠાની ભાવના હોય, પદને પ્રાપ્ત કરવાની તમન્ના હોય, અથવા તો અધિકારને જમાવવાની ઈચ્છા હોય, અથવા નાના મોટા જે ભોગો છે સંસારના, લૌકિક પારલૌકિક આ લોકના ને બીજા લોકના, તે ભોગોને ભોગવવાની ભાવનાઓ હોય, તો તે ભાવનાઓથી પ્રેરાયેલો સાધક ધ્યાન કરે, જપ કરે, યમ નિયમ આસન આદિ કરતો દેખાય, પ્રાણાયામનો અભ્યાસ કરે, નીતિ ધોતી નવલી બસ્તી કપાલ ભાતી વજ્રોલી ષટ ક્રિયાઓની અંદર નિષ્ણાત બની જાય, બધું કરે, અને તે છતાં પણ આ જે એની ભાવના છે અંદરની, ભોગ ભાવના, યોગ ભાવના નહીં, ભોગ ભાવના, એ કદી કદી એને પથભ્રાંત બનાવી શકે, બીજે માર્ગે એને લઈ જઈ શકે, એનું કદાચ કેટલીક વાર અધપતન જેને આપણે કહીએ ઉપલબ્ધ દ્રષ્ટિથી, એવું અધપતન થતું દેખાય, એની ગાડી અટકી જાય, એનો રથ બીજે જ માર્ગે ચાલ્યો જાય, જે માર્ગે જવાનું હતું આત્મ સાક્ષાત્કારને માર્ગે, પરમાત્માના દર્શનને માર્ગે, તેને બદલે તેનો રથ સંસારના સુખોપભોગોને માર્ગે, શ્રેયને માર્ગે, આત્મકલ્યાણને માર્ગે નહીં પણ પ્રિયને માર્ગે, કેવલ ભૌતિક ઉત્કર્ષ, કેવલ ભૌતિક સુખાકારી, કેવલ ભૌતિક સુખોપભોગ તે માર્ગે ચાલ્યો જાય, તે જેનું લક્ષ્ય બની જાય, તે જેનો આદર્શ થઈ જાય, તો પછી એની સાધના અટકી જાય. એની સાધના જેને માટે શરૂ થઈ હતી, તેનું જે ગંતવ્ય સ્થાન અથવા પ્રાપ્તવ્ય હતું, તે પ્રાપ્તવ્યથી અથવા ગંતવ્ય સ્થાનથી કોષો દૂર ચાલ્યું જાય, એની સાધના સફળતા પર સંપૂર્ણતા પર પહોંચાડે નહીં, રથ અટકી પડે સાધનાનો, રથ બરાબર લઈ જાય નહીં. ઉપનિષદની અંદર કહેવામાં આવે છે કે દુષ્ટ અશ્વો જે રથના હોય તે અશ્વો રથને બુરે માર્ગે લઈ જાય, જ્યાં જવાનું છે ત્યાં નહીં લઈ જાય. તો જેવી રીતે દુષ્ટ અશ્વો હોય રથના, એવી રીતે ઇન્દ્રિયોના અશ્વો, મનનો અશ્વ જેનો બરાબર કાબૂમાં ન હોય, તે રથ જીવનનો, સાધનાનો કદી પણ સફળતા સુધી જઈ શકે નહીં, કદી પણ શાંતિ પ્રદાન કરી શકે નહીં. એની વાત હવે અર્જુન કરે છે. આ જે સનાતન તથ્ય અથવા સત્ય છે, 1980માં પણ આ વાત દેખાય છે, મહાભારત કાળમાં પણ આ વાત દેખાતી હતી, જ્યારથી માનવ થયો ત્યારથી એની અંદર આ સમસ્યાનું દર્શન થાય છે. મન બુરી વાતો તરફ પણ ચાલે છે, મન સારી વાતો તરફ પણ ચાલે છે. ઘડીકમાં માનવનું મન દેવતા જેવું બની જાય છે, થોડીક વારમાં માનવનું મન દાનવ જેવું થઈ જાય છે, આસુરી તત્વોથી ભરપૂર બની જાય છે, કેટલીક વાર દિવ્ય તત્વોથી સંપન્ન થઈ જાય છે, શુભાશુભ એની અંદર મન પોતાનો ખેલ કર્યા જ કરે છે. આ મનને સ્થિર કરવાનું છે, આ મનને શાંત કરવાનું, આ મનને એકાગ્ર કરવાનું, આ મનને પરિશુદ્ધ બનાવવાનું, પ્રભુમય કરવાનું, બીજાને માટે, પરમાત્માને માટે સમર્પિત કરવાનું, એને માટે યોગની સાધના ભગવાને ગીતાના 6ઠા અધ્યાયમાં કઈ બતાવી. મનુષ્ય માત્ર કરી શકે, વ્યવહારમાં રહીને પણ કરી શકે, કોઈ પણ પ્રકારનો બાદ નથી. જેને પણ કરવાની ભાવના હોય, પ્રામાણિક અભિપ્સા હોય, તેની પૂર્તિને માટેના પ્રયત્નો જ્યાં હોય ત્યાં રહીને સારી રીતે ને સાચી રીતે જીવતા શીખીને કરી શકે, કશો જ વાંધો આવતો નથી. એવી સાધનાની અંદર આ એક સમસ્યા આવે છે કે સાધક કેટલીક વાર વિપથગામી બની જાય છે, કેટલીક વાર પ્રલોભનોનો શિકાર બની જાય, કેટલીક વાર જુદા જુદા અંતરાયોમાં અટવાઈ જાય છે, અને એમ લાગે આપણને કે આણે જ્યાં જવાનું હતું ત્યાંય જતો નથી, અટકી ગયું એનું કામ, હવે જપ ભૂલી ગયો, હવે તપ ભૂલી ગયો. આપણે જોઈએ છીએ શ્રીમદ ભાગવતની અંદર, રાજર્ષિ ભરત શ્રીમદ ભાગવતમાં જોઈએ છે, રાજર્ષિ ભરતે બધું જ છોડી દીધું હતું, એકાંત વનમાં ગયા હતા, વસ્યા હતા, ઓમકારના રટણમાં દિન જાય ચાલ્યા, કવિ કલાપીએ લખ્યું, ઓમકારના રટણમાં દિવસો આ ભરતના ચાલ્યા જતા હતા. અને પછી પેલા મૃગનો પ્રસંગ બન્યો, અને મૃગની અંદર થોડીક મમતા, પછીથી વધારે પડતી આસક્તિ ભરતને થઈ, એની ચિંતા એને સતાવવા લાગી, અને અંતકાળ જ્યારે સમીપે આવ્યો તો તે પહેલા ઓમકારનું રટણ પણ ભૂલાઈ ગયું, ભગવાન પણ ભૂલાઈ ગયા, ધ્યાન કરવાનું ભૂલાઈ ગયું, સમાધિમાં પ્રવેશ કરવાની જે આદત હતી તે આદત પણ ચાલી ગઈ, કેવલ મૃગની જ ચિંતા થવા લાગી કે મારા ગયા પછી આ મૃગનું શું. એ પોતાને અનિવાર્ય માનતા, ઘણા માણસો પોતાને અનિવાર્ય માને કે મારા વગર ઘર ન ચાલે, મારા વગર આ સંસ્થા ના ચાલે, મારા વગર આ સોસાયટી કામ ન કરે, મારા વગર નગર છે ને
તે તો ખતમ થઈ જાય, આગળ ચાલે જ નહીં. મારા વગર કોઈ પણ પ્રકારે રાષ્ટ્ર ચાલી જ ન શકે. હું તો ઇન્ડિસ્પેન્સેબલ છું રાષ્ટ્રને માટે. અરે મારા વગર વિશ્વ ના ચાલી શકે, બ્રહ્માંડ ના ચાલી શકે. કાળ એને એક તરફથી પકડીને ગજવામાં ક્યારે મૂકી દે છે ખબર જ આપણને પડતી નથી. એ પોતાને ઇન્ડિસ્પેન્સેબલ અનિવાર્ય માન્યા જ કરતો હોય. કાળની આગળ કોઈ પણ અનિવાર્ય નથી. એક જાય છે ને બીજા આવ્યા જ કરે. માણસને પોતાને જે સ્થાન પ્રાપ્ત થયું, જે અવસર પ્રાપ્ત થયો, એનો એ નમ્રાતિ નમ્ર બનીને જેટલો પણ સદુપયોગ કરી શકે એટલો એના લાભમાં છે. પણ જો એ અહંકારથી ઉન્મત્ત બનીને એમ સમજતો હોય કે હું અનિવાર્ય છું, તો સંસારમાં તો કોઈએ અનિવાર્ય નથી. સંસારનું સ્વરૂપ જ પરિવર્તનશીલ, એટલે જે અનિવાર્ય માને તેને પણ ચાલવાનું, જે પોતાને અનિવાર્ય ન માને તેને પણ એકવાર વિદાય થઈ જવાનું છે. નવા નવા પાત્રો, નવા નવા અભિનયો લઈ આ વિશ્વના રંગમંચ પર આવ્યા જ કરે છે. આ કાળ દેવતાનું નાટક કદી પૂરું થતું જ નથી. અનેક પ્રકારના આવ્યા, અનેક પ્રકારના ગયા, બીજા અનેક નવા ભવિષ્યમાં રાહ જોઈને પ્રતીક્ષા કરતા બેઠા છે રંગમંચ પર આવવાની. એમ ચાલ્યા જ કરે છે આ વિશ્વનું ચક્ર. તો એમાં આપણે અનિવાર્ય છીએ જ નહીં, કોઈ પણ અનિવાર્ય નહીં. અનિવાર્ય કેવલ એક જ છે, પરમાત્મા. પરમાત્મા સિવાય જગત ચાલે નહીં. પરમાત્મા સિવાય જગતનો અભિનય ચાલે નહીં. પરમાત્મા સિવાય શરીર પણ ન ચાલે તો વિશ્વ શરીર પણ ચાલે નહીં. પરમાત્મા સિવાય બીજું કોઈ અનિવાર્ય છે જ નહીં. પરમાત્મા આવા હજારો માનવોને પેદા કરી શકે, હજારો માનવોનો અસ્ત પણ કરી શકે, હજારો રાજાઓને પેદા કરી શકે, હજારો રાજાઓને સિંહાસન પરથી નીચે ઉતરતા કરી શકે, નવાઓની વળી બેસાડી શકે. આ બધું એનો ખેલ છે. એ જ અનિવાર્ય, એની શક્તિ જ અનિવાર્ય. એનું જે શરણ લે તે જ તરે છે, એને જે ભૂલી જાય છે તે મરે છે. એ પછી પોતાના જીવનમાં સુખ શાંતિ પ્રાપ્ત કરી શકતા નથી. તો આવા જે સાધકો છે વિપતગામી બની ગયા, જેમના રથ હવે જુદી દિશામાં ચાલ્યા ગયા. ઇન્દ્રિયોના જેમણે સંયમો પૂર્ણપણે સાધ્યા નહીં. ભરતનો જ્યારે અંતકાળ આવ્યો ત્યારે પણ એ મૃગનું સ્મરણ કરતા કરતા શરીર છોડવાને માટે તૈયાર થયા, ભગવાનનું સ્મરણ કરી શક્યા નહીં. અને એને લીધે એમને વળી પાછો પુનર્જન્મ પ્રાપ્ત થયો, વળી પાછો ત્રીજો જન્મ પ્રાપ્ત થયો. અને પછી જડ ભરત સ્વરૂપે ત્રીજો જન્મ જ્યારે એમને પ્રાપ્ત થયો તો શૈશવ કાલથી જ એમને પૂર્વજન્મની સ્મૃતિ રહી અને એમણે નિશ્ચય કર્યો કે આ જન્મમાં તો સંગ કરવો, સંગ કરવું તો સંગ દોષ લાગે ને, સંગ જ ન કરવો તો સંગ દોષને માટે અવકાશ જ નથી. સંગથી હંમેશા પોતાની જાતને સુરક્ષિત રાખતા અને ભગવાનનું ધ્યાન કરતા. તમને નવાઈ લાગશે કે આવા જડ ભરત એની સમાધિ ક્યાં, એને શરીર ક્યાં છોડ્યું. હિમાલયની જો તમે યાત્રા કરો અને હિમાલયની યાત્રામાં બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી ને જમનોત્રી ચાર પ્રસિદ્ધ ધામો, એમાં ગંગોત્રીની જો યાત્રા કરવા તમે ઋષિકેશથી આગળ ચાલો તો ગંગોત્રીના માર્ગમાં ઉત્તરકાશી નામે સ્થાન છે અને ઉત્તરકાશીમાં આજે જડ ભરતજીની સમાધિ છે. ગંગાના તટ ઉપર નાની સરખી જગ્યા છે જડ ભરતની સમાધિ તરીકે પ્રખ્યાત. તો જડ ભરતે અસંગ રહેવાને માટે હિમાલયના એકાંત સ્થાનોમાં પર્યટન કર્યું અને ત્યાં પોતાનું શરીર પણ છોડ્યું. આપણે તો કાંઈ એવી રીતે કરી શકીએ એમ નથી. આપણે તો વચ્ચે જ વસવાનું, વસ્તીની વચ્ચે જ વસવાનું. અને અસંગ રહેવા માટે દૂર ભાગવાની જરૂર નથી, અસંગ રહેવા માટે સંગને મનમાંથી કાઢવાની જરૂર છે. આ સંગ મનની અંદર છે, સંગ શરીરમાં નથી, સંગ વસ્તીમાં નથી. ગાંધીજી સંગમાં જ રહેતા હતા, દિલ્હીમાં રહેતા, બધે જ ફરતા, અને છતાં પણ સંગ દોષોમાંથી મુક્ત હતા. મનની જ આખી વાત છે. આ સુધારણા આખી મનની જ કરવાની છે, સંશુદ્ધિ મનની જ સાધવાની છે, મનને જ પવિત્રતાના પવિત્ર પુષ્પ તરીકે પરમાત્માના ચારુ ચરણોમાં સમર્પિત કરવાનું. મન દ્વારા જ પરમાત્માની પૂજા કરવાની. જે મનને જીતી લે છે, મનને પવિત્ર સાત્વિક બનાવવાનો પ્રયત્ન કરે છે, એ પછી કોલાહલમાં રહેતો હોય કે વસ્તીમાં રહેતો હોય તો પણ એનાથી અલિપ્ત રહી શકે છે, અસંગ બની શકે છે. તો કેટલાક માણસો જે અલિપ્ત નથી રહી શકતા, અસંગ નથી થઈ શકતા, પોતાના જીવનકાળ દરમિયાન અભ્યાસ કરતા કરતા જે બીજે માર્ગે ચડી જાય, જેમની ગાડી બીજા પાટા તરફ વળી જાય અને સાધના પૂરી નથી થઈ શકતી, અધૂરી રહી જાય, અને રાજર્ષિ ભરતની જેમ શરીર પણ છૂટી જાય છે એક દિવસે, તો તેમનું શું થાય છે? કરેલું નકામું જાય છે કે જે કર્યું હોય તેનું પરિણામ પ્રાપ્ત થાય છે? અર્જુને આ સવાલ ભગવાનને પૂછ્યો. છઠ્ઠા અધ્યાયની પરિસમાપ્તિ સમયે ખરી રીતે જોઈએ તો આ સવાલ જન્માંતરનો સવાલ છે કે જેને આપણે જીવન કહીએ છીએ તે જીવનનો પ્રવાહ અત્યારે જે આપણને ઉપરથી દેખાય છે અને જે અંતકાળે અથવા મરણ નામની એક અવસ્થા આવે છે ત્યારે બંધ થતો પણ દેખાય છે તે પ્રવાહ મરણ સાથે બંધ થઈ જાય છે કે પછી તે પ્રવાહ વળી પાછો આગળ ચાલે છે? અર્જુનનો જે પ્રશ્ન છે એની અંદર મૂળભૂત મુદ્દો તો આ સમાયેલો છે કે જીવન આટલું જ કે જીવન હજુ ચાલનાર, જીવન અનંત કાળ જેટલું કે જીવન આટલા જ કાળ જેટલું. અંગ્રેજી કવિ લોંગ ફેલો એ બહુ સરસ રીતે લખ્યું હતું. અંગ્રેજી કવિ લોંગ ફેલો ભારતીય સંસ્કૃતિના અભ્યાસી હતા કે કેમ અલગ વાત છે. ઘણા અંગ્રેજોએ ઉપનિષદોના ગીતાના અધ્યયનો કર્યા હતા, એમના સંસ્કારો તેમના તરફ હતા, તો કેટલાક બાઇબલના પણ અભ્યાસી હતા, એના પણ સંસ્કારો એમની અંદર આવેલા હતા. એને લખ્યું છે, લાઈફ ઇઝ રિયલ, લાઈફ ઇઝ અર્નેસ્ટ, એન્ડ ધી ડેથ ગ્રેવ ઇઝ નોટ ઇટ્સ ગોલ. લાઈફ ઇઝ રિયલ, લાઈફ ઇઝ અર્નેસ્ટ, એન્ડ ધી ગ્રેવ ઇઝ નોટ ઇટ્સ ગોલ. ડસ્ટ ધાઉ આર્ટ, ટુ ડસ્ટ રિટર્નિસ્ટ, વોઝ નોટ સ્પોકન ઓફ ધી સોલ. માટીમાં મળવાનું છે, માટીમાંથી તું પેદા થયો. આત્માને માટે કહેવામાં નથી આવ્યું, શરીરને માટે કહેવામાં આવ્યું છે. જીવન તો નિત્ય છે, જીવન તો સત્ય છે, જીવન તો ચાલ્યા જ કરે છે. લાઈફ ઇઝ રિયલ, લાઈફ ઇઝ અર્નેસ્ટ, ધી ગ્રેવ ઇઝ નોટ ઇટ્સ ગોલ. કબરમાં જવાનું, સ્મશાનમાં જવાનું, ત્યાં જીવનનો અંત આવતો નથી, શરીરનો અંત આવે છે, વર્તમાન શરીરનો અંત આવે છે. પણ માણસ વર્તમાન સ્થૂળ શરીર નથી, માણસની અંદર એક બીજું શરીર અત્યારના વૈજ્ઞાનિકોએ સિદ્ધ કરી બતાવ્યું છે. આટલું જ સુંદર શરીર, બહુ સુંદર તેજસ્વી ઓજસ્વી શરીર, આવા જ રૂપરંગવાળું આકૃતિવાળું સૂક્ષ્મ શરીર જેને કહેવામાં આવે છે, એની અંદર કારણ શરીર જેને કહેવામાં આવે છે, એ શરીરને પહેરનારો પાછો આત્મા આ સ્થૂળ શરીરમાંથી બહાર નીકળી જાય, તે ચાલ્યો જાય બહાર, એને તો સ્મશાન પણ દગ્ધ કરી શકતું નથી, સુવાડી શકતું નથી. આ ચાલ્યો જાય છે, ક્યારે ચાલ્યો જાય છે, ક્યાં ચાલ્યો જાય છે, કોઈને ખબર પડતી જ નથી. આ માણસનું જીવન છે, ધી લાઈફનો એસેન્સ, એનો એક મહત્વનો અનિવાર્ય ભાગ છે, એ ચાલ્યો જ જાય અને નવા શરીરમાં વળી પાછો પ્રવેશે છે. આ લોંગ ફેલોએ કહ્યું, આપણી ગીતાએ તો કહ્યું જ છે, ગીતાએ કહ્યું, ઉપનિષદોએ કહ્યું, પણ એના કોટેશન આપવાને બદલે એક અંગ્રેજ કવિનું હું કોટેશન એટલા માટે આપું છું કે આ વિચારો પશ્ચિમમાં પણ થયેલા છે, વર્ષો પહેલા થયેલા, જેમને આપણે નાસ્તિક કહીએ છીએ તેવા લેખકો કવિઓ વિચારકોએ પણ જીવનની અમરતાને જાણીને તેના સંદેશાઓ પોતાના સાહિત્ય દ્વારા અથવા તો પોતાના લેખ દ્વારા પ્રદર્શિત કરેલા, અભિવ્યક્ત કરેલા છે. તો જીવનની અમરતા અર્જુન એ જ પૂછવા માંગે છે ભગવાનને કે જીવન આટલું જ કે જીવન હજુ ચાલે. જેણે પરિપૂર્ણપણે સંયમ સાધ્યો ન હોય પોતાના મન પર, પોતાની ઇન્દ્રિયો પર, જેનામાં શ્રદ્ધા છે, આ માર્ગે જવાની શ્રદ્ધા છે, જીવનને શુદ્ધ કરવાની શ્રદ્ધા છે, જીવનને પવિત્ર બનાવવાની, પ્રભુમય કરવાની શ્રદ્ધા છે, ધ્યાનની શ્રદ્ધા છે, સમાધિની શ્રદ્ધા છે, પરમાત્માની અંદર શ્રદ્ધા છે, શ્રદ્ધાથી સંપન્ન છે, પરંતુ જેનો પુરુષાર્થ પ્રબળ નથી મંદ છે, અને પુરુષાર્થની મંદતાને લીધે, વિવેક અને વૈરાગ્યનું પરિબળ થોડુંક ઓછું હોવાને લીધે, સંગ દોષને લીધે, એક અથવા બીજા કારણથી જેની ગાડી મૂળ રસ્તો જે હતો આત્મ સાક્ષાત્કારનો, પૂર્ણતાનો, મુક્તિનો, પ્રશાંતિનો, ત્યાંથી બીજે રસ્તે વળી ગયો છે, જેનો રથ હવે આગળ ચાલતો નથી, તો તેનું શું થશે? જેના ઇન્દ્રિયોના ઘોડાઓ જેના જીવનરૂપી રથને બુરે માર્ગે લઈ ગયા છે, હવે એનું શું થશે? એને પાછું ફરીવાર જ્ઞાનની પ્રાપ્તિ થશે, ફરીવાર શાંતિની પ્રાપ્તિ થશે, ફરીવાર એના પર પરમાત્માની કૃપાનું અવતરણ થશે, કે પછી એનું કર્યું કાર્યું બધું જ નકામું જશે? અયતિ શ્રદ્ધયો પેતો યોગા ચલિત માનસ અપ્રાપ્ય યોગ સંસિદ્ધિ કામ ગતિ કૃષ્ણ ગચ્છતિ કચ્ચિન્નો ભય વિભ્રષ્ટ છિન્ના ભ્રમીવ નશ્યતિ અપ્રતિષ્ઠો મહાબાહો વિમૂઢો બ્રહ્મણ પથિ એ તન્મે સંશય કૃષ્ણ છેત્તુમર્હસ્ય શેષત ત્વદન્ય સંશયસ્યાસ્ય છેતાન યુપપદ્યતે. બહુ સુંદર કવિત્વમયી વાત અહીંયા આગળ આ શ્લોકોમાં એક ઠેકાણે કરવામાં આવી. કચ્છિન્નો ભય વિભ્રષ્ટ છિન્ના ભ્રમીવ નશ્યતિ. આકાશમાં ચોમાસાના દિવસોમાં વાદળાઓ અભરો એકઠા મળે, પવન ફૂંકાવા લાગે, આપણને એમ થાય બહુ સારું થયું, બહુ સારું થયું, ધરતી સંતપ્ત થઈ ગઈ હતી, હવે વરસાદ વરસશે, આપણને આશા બંધાય. પણ ઘડીના છઠ્ઠા ભાગમાં જેણે વાદળાઓને એકઠા કર્યા હશે આકાશમાં, તેણે જ પાછા વાદળાઓને વેર વિખેર કરી નાખ્યા, વરસ્યા વગર વાદળા ચાલ્યા ગયા, એક ટીપુ પણ વરસ્યું, ધરતીનો તાપ શમ્યો જ નહીં. કેટલી સરસ કલ્પના કરી, બહુ સુંદર કલ્પના. આમ ગીતા કાવ્ય ગ્રંથ ગણાય, પણ જો તટસ્થ વિવેચક કે વિચારકની દ્રષ્ટિએ જોઈએ તો આપણને એમ લાગે કે કાવ્ય ગ્રંથ ગીતાને ગણવો કે કે. પણ કેટલાક આવા વિચારો ને કેટલાક આવા વાક્યો ગીતાની અંદર ક્યાં ક્યાં કેવા આવે જે આપણને માનવા પ્રેરે કે કાવ્ય ગ્રંથ જ નહીં પણ ઉત્કૃષ્ટ કાવ્યનો ગ્રંથ. એવું જ આ એક વાત છે. એવી જ એક બીજી વાત મેં થોડા દિવસ પહેલા કહી હતી, દીપકની, એકાંત સ્થાનમાં રાખેલો દીપક હલે જ નહીં, એવી રીતે યોગીનું મન ડગતું નથી, યથા દીપો નિવાતસ્તો, આ પણ કાવ્યોચિત કલ્પના હતી. એવી જ આ એક બીજી કલ્પના છે, વાદળાઓની કલ્પના. વાદળાઓ વર્ષેની એવી રીતે આ સાધકે સાધના કરી અને ક્યાંક ફંટાઈ ગયો એનો જીવન માર્ગ બીજી તરફ, મોહનો શિકાર બની ગયો, વાસનાનો શિકાર બની ગયો, પરમાત્માની પાસે પહોંચી ના શક્યો, તો કોઈ વ્યાધિ જ પેદા થઈ ગયો શરીરમાં, મનની અંદર કોઈ ભ્રાંતિ જ પેદા થઈ ગઈ, તો શું થશે આ સાધકનું? ભગવાન કેટલી સરસ વાણી કે, અર્જુન કે છે, તમારા સિવાય મારી શંકાનું સમાધાન બીજું કોઈ કરી શકે એવું મને લાગતું નથી. તમે જ આ શંકાનું સમાધાન કરી શકો. શંકાનું સમાધાન કોણ કરે? જે વિષયની શંકા હોય તે વિષય જેનો હોય તે જ સમાધાન કરી શકે. ઘણી વાર મારી પાસે કોઈ આવે ને મને ડાક્ટરી વિષય, મેડિકલ સાયન્સ વિશે કઈ શંકા પૂછે, હું તરત કહું મારો આ વિષય નથી, કોઈ ડાક્ટર પાસે. ફેકોલોજી કરવી હોય તો કરી શકું, પણ ફેકોલોજી કરવી એ નકામી છે. હું તરત જ બે હાથ જોડીને કહું મારો આ વિષય નથી. કોઈ સારા ડોક્ટર પાસે જાઓ તમને સારી રીતે કહેશે. પણ આપણા દેશમાં એક પરિપાટી ચાલી, બધા માણસો અધ્યાત્મ વિશે બોલવા માંડે છે, બધા માણસો અધ્યાત્મ વિશે લખવા માંડે, એવરેડી બેટરી જેમ કોઈને પણ કહો એટલે ભગવાન વિશે 25 લીટી બોલી જાય. પણ તમે કાંઈ એક પ્રયત્ન કર્યો આ ભગવાનને ઓળખવાનો, જાણવાનો, કાંઈ ઉપનિષદોનું અધ્યયન, ગીતાનું અધ્યયન, કાંઈ દર્શન શાસ્ત્રોનું અધ્યયન, તમારા જીવનના આધાર પર કાંઈક જાણ્યું હોય, સમજ્યું હોય, એ તો કશું જ નહીં. પણ બોલવાની એક ટેવ પડી ગઈ. જે માણસનો જે વિષય નથી તે માણસ તે વિષય પર બોલવાને લખવા માંડે એટલે કેટલીક વાર ન્યાય કરી શકતો, અને ન્યાય કરી શકતો નથી એટલે બીજા જે માણસો છે એના મનમાં નવી નવી ભ્રાંતિઓ એને લીધે પેદા થાય છે, અન્યાય થાય. એટલે જેની જે અનુભૂતિઓ નથી, જેનો જે વિષય નથી, એમણે મૌન જ રાખવું. કેવું? મને આનો અનુભવ નથી. અનુભવ ન હોય ત્યાં સુધી શું કામ હું બોલું? જેનો મને અનુભવ છે તે બોલું, તે વાત રજૂ કરું, તે વિશે લખું, તો હું સારું અનુભૂતિના આધાર પર સારું લખી શકીશ, અનુભૂતિના આધાર પર સારું લખી શકીશ, બોલી શકીશ. ત્યાં સુધી મારો અધિકાર તો છે. ભગવાનનો અધિકાર હતો. અર્જુન જાણતો હતો કે ભગવાનનું સમસ્ત જીવન આધ્યાત્મિક છે, સ્પિરિચ્યુઅલ છે. ભગવાન કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં બેઠા, પણ ભગવાનનું મન કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં નથી, ભગવાનના હૃદયમાં કુરુક્ષેત્રનું યુદ્ધ મેદાન નથી, ભગવાનના હૃદયમાં આત્મસ્થ દશા જ છે, ભગવાનનું મન આત્મામાં જ સ્થિત છે, ભગવાન શાંત જ છે, ભગવાન સ્વસ્થ જ છે. બાહ્ય વાતાવરણનો લાભ, અનુભવ અથવા તો એની પ્રતિક્રિયા ભગવાનના ચિત્ત તંત્ર પર પડતી નથી. આવો જ માણસ મને આવું જીવન જીવવાનો સંદેશો આપી શકે. આ જેણે અનુભૂતિ કરી છે તે કંઈક પ્રકાશ પાડશે. ને ભગવાને શાંતિપૂર્વક પછી કહ્યું, પાર્થ નૈવેહ નામુત્ર વિનાશસ્તસ્ય વિદ્યતે નહી કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ પ્રાપ્ય પુણ્યકૃતાન લોકાન ઉષિત્વા શાશ્વતી સમાહ શુચીનામ શ્રીમતાંગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે અથવા યોગિનામેવ કુલે ભવતિ ધીમતામ એતદ્ધિ દુર્લભતરમ લોકે જન્મ યદિ દૃશમ તત્ર તમ બુદ્ધિ સંયોગમ લભતે પૌર્વદેહિકમ યતતે ચ તતો ભૂય સંસિદ્ધૌ કુરુ નંદન પ્રયત્નાદ્યતમાનસ્તુ યોગી સંશુદ્ધ કિલ્બિષ અનેક જન્મ સંસિદ્ધસ્તતો યાતિ પરાંગતિ તપસ્વીભ્યોધિકો યોગી જ્ઞાનીભ્યોપી મતોધિક કર્મીભ્યશ્ચાધિકો યોગી તસ્માદ યોગી ભવાર્જુન યોગિનામપી સર્વેષામ મદ્ગતેનાંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો માં સમીયુક્તતમો મતઃ ઓમ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતા સુપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે આત્મસંયમ યોગો નામ ષષ્ઠોધ્યાય સંપૂર્ણ શ્રીકૃષ્ણચંદ્રદેવ. ભગવાને કઈ કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં બધું થોડું કહ્યું, ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતા છે. મહર્ષિ વ્યાસે પાછળથી લખ્યું, જે માદેવભાઈ ડાયરી લખે ગાંધીજીના પ્રસંગોની, તો વાતો વિષયો વિચારો ગાંધીજીના જ હોય, પણ માદેવભાઈ થોડું આ વખતે વાતાવરણ આવું હતું, આ વખતે આટલા વાગ્યા હતા. ગોસ્પેલ ઓફ રામકૃષ્ણ વાંચો તો મહેન્દ્રનાથ ગુપ્તે ગોસ્પેલ લખી રામકૃષ્ણ દેવની. બધું વર્ણન જે કઈ છે અભિપ્રાયો એમણે પોતાના આપ્યા, પણ વાતો વાર્તાલાપો રામકૃષ્ણ દેવ ના જ રાખી. એવી રીતે ગાય ગીતાનો પણ છે વિચારો અભિપ્રાયો બધું ભગવાનનું છે. પણ અથ પ્રથમોધ્યાય એ કઈ ભગવાને અર્જુનને ત્યાં કહ્યું, અર્જુન વાચ એમ ભગવાન બોલે, એમ હર્ષિ વ્યાસ વિચારો અભિપ્રાયો બધું ભગવાન. ભગવાને કહ્યું અર્જુનને સંક્ષેપમાં આ બધા શ્લોકો દ્વારા કે જીવન આટલું જ નથી. એક વાત એ કહી કે જીવન આટલું જ નથી, જીવન ચાલ્યા જ કરે છે, ત્યાં સુધી ચાલે છે જ્યાં સુધી જીવન જેને માટે મળ્યું છે તે હેતુની પ્રયોજનની પૂર્તિ થતી. આ તો વાત છેલ્લે સહેલાઈથી સમજાવી. પ્રવાસી પોતાના ઘરને છોડીને પ્રવાસે નીકળ્યો, જ્યાં સુધી એનો પ્રવાસ પરિપૂર્ણતા પર નહીં પહોંચે ત્યાં સુધી એ ઘેર પાછો નહીં આવે. આ તો નિશ્ચયાત્મક વાત. જીવ શિવમાંથી નીકળ્યો, જ્યાં સુધી એ પાછો પોતાના અસલ ઘરમાં સચ્ચિદાનંદ સ્વરૂપમાં પરમાત્મામાં પૂર્ણતામાં નહીં આવે ત્યાં સુધી આ પ્રવાસ એનો જીવન મરણનો ચાલ્યા જ કરવાનો. પુનરપી ગમનમ, પુનરપિ જનનમ, પુનરપી મરણમ, પુનરપી જનની જઠરે શયનમ, ચાલ્યા જ કરવાનું. એની ઈચ્છા હશે તોય ચાલશે, અને ઈચ્છા નહીં હોય તોય ચાલશે. હવે એવા ભૂલકાઓ ને એવા માણસો પશ્ચિમમાં પણ થવા લાગ્યા કે જે પોતાના જન્મો કહી બતાવે. પહેલા અમે અમુક ઠેકાણે હતા, એટલું જ નહીં પોતાની સાથે સંકળાયેલી વ્યક્તિઓને ઓળખી બતાવે છે નામથી. એટલે ત્યાંના વિચારકોને પણ હવે વિચારતા કરી મૂક્યા છે આવા પ્રસંગોએ. જે નહોતા માનતા પૂર્વ પુનર્જન્મમાં અથવા પૂર્વજન્મમાં પ્રીબર્થમાં રીબર્થમાં એમને વિચારતા કરી મૂક્યા છે આ પ્રત્યક્ષ પ્રમાણો દ્વારા, એ પણ વિચારતા થઈ ગયા. નહીં તો ક્રિશ્ચિયાનિટી આખી પહેલા પૂર્વજન્મ પુનર્જન્મમાં માનતી નહોતી, ડે ઓફ જજમેન્ટમાં જ માનતી. આખો ઇસ્લામ ડે ઓફ જજમેન્ટમાં ક્યામતકા દિનમાં જ માનતો હતો. એક હિન્દુ ધર્મ જ પુનર્જન્મ પૂર્વજન્મમાં પ્રાગૈતિહાસિક કાલથી માન્યા જ કરતો હતો, બીજો કોઈ ધર્મ માનતો નહોતો. હવે ધીરે ધીરે ક્રિશ્ચિયાનિટીમાં પરિવર્તનો આવ્યા છે. જેમ જેમ આપણા વિચારકો ત્યાં જવા લાગ્યા, જેમ જેમ તે અહીં આવવા લાગ્યા, તેમ તેમ હવે થોડા પરિવર્તનો આવવા માંડ્યા. અને એ લોકો પણ માનતા થયા કે બીજો જન્મ છે. એ લોકો તો ત્યાં સુધી કહે છે કે ક્રાઇસ્ટ વળી પાછા આવશે. ક્રાઇસ્ત આવશે તેની સાથે બીજા આવશે કે નહીં, કઈ એકલા ક્રાઇસ્ટ જ આવશે, બીજા સાંભળનારા કરનારા એને મદદ કરનારા ઉપદેશોને સાંભળનારા બધા આવશે. બધાને આવવાનું છે, જ્યાં સુધી પૂર્ણતા નથી ત્યાં સુધી રિટર્ન ટિકિટ લઈને જ જીવ આવે, આવે તે જાય ને વળી પાછો આવે, એમ ચાલ્યા જ. જ્યાં સુધી પૂર્ણતામાં પ્રતિષ્ઠિત ન થાય, જ્યાં સુધી વાસનારે લાલસારે તૃષ્ણારે અહંકારે, ત્યાં સુધી કર્મના સંસ્કારોને ભોગવવાને માટે આવવું જ પડે. ભગવાન કે છે નિરાશ ન થતો અર્જુન, જેમની મોટરો બગડી ગઈ હોય એમની મોટરો પણ ગેરેજોમાં મોકલીને સાજી કરાવવામાં આવે છે. નિરાશ થવાનું કોઈ કારણ નથી. કદાચ કોઈ માયામાં પડી જાય, કદાચ કોઈ આસક્તિ રાગદ્વેષ ને મમતાનો શિકાર બનીને પથભ્રાંત બની જાય એવો સાધક પણ જો એની અર્નેસ્ટ પ્રામાણિક ઈચ્છા હશે, સાચી ઈચ્છા હશે આગળ વધવાની, તો એ ઈચ્છાને લીધે પરમાત્માની કૃપાને પામીને વળી પાછો આજે નહીં તો કાલે, કાલે નહીં તો ભવિષ્યમાં ગમે ત્યારે પણ સાચે માર્ગે આવી જશે. આ તો ચાલ્યા જ કરે છે જીવન. કરેલું કદી નકામું જતું નથી, ભગવાનનો જે ઉત્તર છે તેનો બીજો મહત્વનો સિદ્ધાંત આ જ, કરેલું કદી નકામું જતું નથી. રવિન્દ્રનાથ ટાગોરે એક કાવ્યમાં લખ્યું, હે પ્રભુ ડાળી પર ખીલેલા પુષ્પો નીચે જ્યારે પડી જાય છે ત્યારે ચીમળાઈ જાય છે, કરમાઈ જાય છે. આ પુષ્પો નકામા જાય છે એમ હું અત્યાર સુધી સમજતો, પરંતુ જ્યારે મેં જોયું કે ડાળી પરના નીચે પડેલા પુષ્પો ધરતીને વળી પાછી પરિમલથી પરિપ્લાવિત બનાવે છે, એની જે રજો હોય છે તે ધરતીમાં ભળે છે, ત્યાંથી નવીન પ્રકારની પુષ્પ સૃષ્ટિનું વળી પાછું સર્જન થવાની શક્યતા પેદા થાય છે, ત્યારે મને સમજાયું કે નીચે પડેલું પુષ્પ પણ નકામું જતું નથી. હે પ્રભુ તમારી દુનિયામાં કાંઈ પણ નકામું જતું નથી. તો ભગવાન કહે છે કે આટલી મોટી સાધના જેણે કરી હોય, આટલો મોટો સંકલ્પ કર્યો હોય, રોજ રોજ ધ્યાન ધર્યું હોય, રોજ રોજ જપ કર્યા હોય, સ્વાધ્યાયનું સેવન કર્યું હોય, થોડો ઘણો વિવેક અને વૈરાગ્યનું ભાથું લઈને આગળ વધ્યો હોય સાધક, અને કોઈ કારણથી કદાચ ક્યાંક ફસાઈ જાય, ક્યાંક અટકી જાય, કેટલીક વાર ફસાવવું જરૂરી હોય, કેટલીક વાર અટકવું જરૂરી હોય, કારણ કે પ્રચ્છન્ન વાસનાઓ એકવાર ભોગવાઈ જાય તો સાધક વળી પાછો વિવેકથી વૈરાગ્યથી સંપન્ન બનીને બલવત્તર વેગથી આગળ ચાલે, કેટલીક વાર જરૂરી પણ. તો કદાચ આવું થયું હોય તો પણ એ સાધક વળી પાછો મારી તરફ ચાલે છે, સાધના કરતો કરતો વળી ચાલે છે. એનું જીવન કાર્ય કદી પણ અમંગલ એનું થતું નથી, જીવન કાર્ય પરિસમાપ્ત બનતું નથી. જ્યાં સુધી એ મને પામતો નથી ત્યાં સુધી હું એને આગળ ને આગળ વધાર્યા જ કરું છું. સુંદર વાક્ય ભગવાને કહ્યું, હે અર્જુન, જે મારું શરણ લે છે તેનું કદી પણ અમંગલ થતું નથી. નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. અર્જુનને કહે છે પ્રભુ, અર્જુન દ્વારા સમસ્ત મનુષ્ય જાતિને કહે છે, જે કલ્યાણ કાર્ય કરનારો છે એની દુર્ગતિ કદી પણ થતી નથી. જેણે એક પણ તરસ્યા માણસને એક જ પવાલું પાણીનું પાયું હોય, એ જેની ક્રિયા પ્રતિક્રિયા બનીને એ જ્યારે તરસ્યો થાય ત્યારે એને કેટલાય પવાલાઓ પાણીના પાનારાઓ મળે છે રીતે પ્રગટ થઈ જાય છે. એક જ ઝાડ કોકને માટે છાયડા ને પ્રદાન કરનારું કોકે રોપ્યું હોય અને એ છાયામાં બેઠેલી પરબ હોય અને ત્યાં વટે માર્ગો બેસતા હોય ને છાયા મેળવતા હોય, એક જ કામ માણસે જીવનમાં કર્યું, એને કોઈ વાર છાયાની જરૂર પડશે, એને છાયા અનેક ગણી આપોઆપ પ્રાપ્ત થશે. આ એક જ કાર્યમાં કલ્યાણનો માર્ગ જે આગળ વધે, બીજાને માટે જે સત્કર્મ કરે, કદી એ નકામું જતું જ નથી, અનંત ગણું પડે છે. એકવાર હું ખેતરમાં જતો હતો અને મને વિચાર આવ્યો, ડુંડાઓને મેં જોયા, ઘઉંના ડુંડાઓ ખેતરોમાં, ગામડાઓમાં પણ અમે તો રહીએ ફરીએ, ખેતરોમાં પણ જઈએ, ડુંડાને જોયા તો મને વિચાર આવી ગયો, કહો કેવા સરસ ડુંડા, અને એક ડુંડા પર કેટલા બધા ઘઉં, કેટલો બધો, બહુ જ છે આ તો. હવે ખેડૂતે તો એક જ દાણો નાખ્યો હતો જમીન, ખેડૂતે એક જ દાણો નાખ્યો, કુદરતે કેટલું બધું આપ્યું, કોઈ દુનિયાની બેંક આટલું વ્યાજ આપતી નથી. તપાસ કરી જોજો, જો તમને ખ્યાલ હોય તો, મને તો ખ્યાલ નથી. એક જ દાણો, એમાંથી અનંત દાણાઓ ડુંડાની ચારે તરફ વળગીને આલિંગન કરતા બેઠેલા હતા, એવા તો હજારો ડુંડાઓ. એક જ દાણો, હેલો, દાનના રૂપમાં, પુણ્યના રૂપમાં, તપના રૂપમાં, તિતિક્ષાના રૂપમાં, પરમાત્માની શરણાગતિના સ્વરૂપમાં હજાર ગણો થઈને ફળે છે, બહાર નીકળી જાય છે. અને તે આપણને જીવનમાં શાંતિ આપે, તે આપણને માનસિક સુખ આપે, તે આપણને અનેક પ્રકારે છાયા ધરે, આપણા આત્માને સાંત્વન અથવા આશ્વાસન પૂરું પાડે અને આપણા બંધનોમાંથી આપણને મુક્ત કરે. જેણે એક માણસ અથવા એક જીવને પણ બંધન મુક્ત કર્યું હોય એ કદાપી બદ્ધ બનતો જ નહીં, અને કદાચ એ બદ્ધ બને એવી શક્યતા ઉભી થાય તો એને છોડાવનારા હજારો હાથો તૈયાર થઈ જાય. કારણ કે એ માણસે કોઈને બાંધ્યો નથી જીવનમાં, અને જે બંધાયેલો હતો એને છોડાવવા માટે જ એને પોતાના જીવનમાં પ્રયત્નો કર્યા. કલ્યાણ માર્ગે આગળ વધનારની કદી દુર્ગતિ થતી નથી. ભગવાન કહે છે, અર્જુન, જેણે પણ સાધના કરી તપશ્ચર્યા કરી હું એનું રક્ષણ કરું છું. ભક્તને પણ એમ થાય છે, ભગવાનની છત્ર છાયામાં હું સુરક્ષિત છું, ભગવાનનો હાથ મારા પર મંડાય, મેં જેનું શરણ લીધું છે તે સર્વસમર્થ છે, કદાચ હું ભૂરે માર્ગે જતો હોઉં તો પણ ભગવાન જે બરાબર મને જુએ છે, મને પાછો વાળશે, સન્માર્ગગામી બનાવશે, એની શક્તિ અનંત છે, એનું મેં શરણ લીધેલું છે, મારો સાધારણ પ્રેમ મેં એના ચરણોમાં નિવેદિત કરેલો છે, બદલામાં એ કેટલું મને પ્રદાન કરે છે ને કરશે, હું નિર્ભય છું, નિશ્ચિંત છું, મારે કેવલ એને વળગી જ રહેવાનું છે. જો એને સારી રીતે વળગી રહીશ તો પછી મારા જીવનની અંદર સુખ અને શાંતિનો સ્વાદ એની કૃપાથી હું પ્રાપ્ત કરીશ. એને ભય લાગતો જ નથી ને. ઘણી વાર મને કહે છે, પરદેશમાં હું ગયો, હોલીવુડ ગયો એક વાર, કારણ કે યોગાનંદજીનો આશ્રમ, પરમહંસ યોગાનંદજીનો, લોસ એન્જેલિસમાં પહાડની ઉપર, એ આશ્રમ જોવા માટે હું ગયો. ત્યાંથી પસાર થતા કોઈકે મને કહ્યું, યોગેશ્વરજી હોલીવુડ જોઈશું? મેં કહું, કયું હોલીવુડ? આ દુનિયાનું પ્રસિદ્ધ સિનેમા એક્ટરો અને એક્ટ્રેસીસનું હોલીવુડ, એ કે બીજું કોઈ? તો કે તે જ, તમને આ ખબર છે? મેં કહું, બધી ખબર રાખવી જ પડે, દુનિયામાં રહીએ તો બધું ખબર તો ધ્યાન તો રાખવું જ પડે. અને કે એ હોલીવુડ અહીંયા પાસે જ છે, જો તમને કઈ હરકત ન હોય, તમને બહુ ઈચ્છા ત્યાંથી બોટલ લઈ લઈએ તો? મેં કહ્યું, લઈ લો, જોઈએ તો ખરા કેવી રીતે આ લોકો રહે છે, આખી નગરી છે હોલીવુડ. તો ત્યાંથી મોટર અમારી લઈ લીધી, મોટર પસાર થઈ તો હોલીવુડના બંગલાઓ, એક બે એક્ટ્રેસો બહાર નીકળી આમ જોઈને, જતી હશે ક્યાંક. મને કે યોગેશ્વરજી પાસે આવે તો આવવા દેજો, મને કઈ વાંધો નથી, છો ના. એક સિનેમા એક્ટ્રેસ આવી, અને આવીને પછી એને જોયું મારા પોશાક પરથી, કે આ કોઈ યોગી લાગે છે ભારતના, એટલે તરત સારી એક્ટ્રેસ હશે. મને કે હું તમને મળી શકું? જરૂર મળી શકો. ટાઈમ? મેં કહ્યું આ ટાઈમ છે. સ્થાન? મેં કહ્યું આ સ્થાન છે. જરૂર મળી શકો. પેલા લોકો જે હતા ને બીજા તે તો રાજીના રેડ થઈ ગયા. મને કે યોગેશ્વરજી અમને હાજર રહેવા દેજો, એ દાડે આવવાના હોય. અમે તો કે બહુ મજાનું વાતો, કેટલું બધું સરસ. મેં કહું ભાઈ એને પ્રાઇવેટ મીટિંગ માંગી છે, પોતાનું વ્યક્તિગત કાંઈક પૂછવું હશે ધ્યાન બાદનું. એટલે કે પણ અમે હાજર હોઈએ તો એ શું વાંધો? મેં કહું બિલકુલ ચાલે નહીં, અને પહેલેથી જ વિજ્ઞપ્તિ કરીશ. તો કે બહુ આનંદ આવ્યો આજે તો. અને પછી એ જતી હતી ત્યારે કોણ જાણે અમને શું થયું, નીચે ઉતરીને પાછું આ માથ લંબાવ્યા અમને ચેક ઇન કરવા. હું તો બેસી રહેલો, મને આ જ જોયા. ઇન્ડિયન ટ્રેડિશન અમારી આવી છે એટલે અમે આમ કહ્યું. મેં કે સેકન્ડ કરવાની પણ એક મજા હોય છે. મને કે ભાઈઓ, મેં કહું તમને અત્યારે ભગવાનનું સ્મરણ, ભગવાનનું નામ યાદ આવતું હતું? તો કે ભગવાનનું નામ વળ્યું કેવું, આ બધા ભગવાન જ ગણાય ને. મેં કહું જીવો ત્યારે તમારા મને મારામાં આટલો ફેર છે. હું હોલીવુડમાં છું અત્યારે, શરીર હોલીવુડમાં છે, મન ભગવાનમાં છે. શરીર મોટરમાં છે, મન મોટરમાં નથી, મન ભગવાનમાં છે. આ એક્ટ્રેસ છે એની અંદર હું જગદંબાનું દર્શન કરું છું, જગદંબા આ રૂપમાં આવ્યા એમ માનું છું, એ રીતે વાત કરું છું. સમસ્ત સંસારમાં આ રીતે જ હું ફરું છું. તમે ખરડાવ છો, હું ખરડાતો નથી. કેમ નથી ખરડાતો? મારામાં કઈ શક્તિ નથી, મારામાં કઈ ભક્તિ નથી. પણ જેનું મેં શરણ લીધું છે એ સર્વશક્તિમાં, એ મારી રક્ષા કરે છે. મેનું શરણ લીધું એની એ ફરજ છે, એનું એ કર્તવ્ય થાય છે મને જોવાનું, મારું ધ્યાન રાખવું. મારે માથે એના હજાર હાથ, મને શું ભય? કઈ જ ભય નથી. નથી અમેરિકામાં ભય, નથી ઇંગ્લેન્ડમાં ભય, નથી ભારતમાં ભય. ભય શેનો? શેની ચિંતા? બધી જ ચિંતા એને છે મારી. હું તો એનું ચિંતન કરું એટલે પૂરતું છે. હું ચિંતન કરું એ ચિંતા કરે છે. આનંદ આનંદ છે જીવનમાં. ભક્તને આનંદ છે, યોગીને આનંદ છે, તપસ્વીને આનંદ છે, સારા માનવને આનંદ છે. ભક્ત યોગીને તપસ્વી કોઈ થાય એટલે માનવ મટી જતો નથી, સારો માનવ થાય છે. એવું તો આદર્શ માનવ થાય છે, જેન્ટલમેન, સારો માનવ થઈ જાય છે. પ્રભુની કૃપા છે એટલે કઈ ભય જ નથી, કઈ ચિંતા જ નથી. એ જે કરે છે તે સારું જ કરે છે, વિશ્વાસ જ છે. એટલે વસવસો પણ કોઈ જાતનો નથી, અફસોસ કોઈ જાતનો નથી. ભક્ત આવું માને છે. અને ભગવાન આ શ્રદ્ધા ભક્તિને લક્ષ્યમાં લઈને પોતાનું શરણ લેનારા સાધક કલ્યાણ જ કરે છે. ભગવાન દસ્તાવેજ કરી આપે છે, કલ્યાણને માર્ગે જનારા સાધકનું, માનવનું, આત્માનું કદી પણ અમંગળ થતું નથી. અમંગળ એટલે બુરા વિચાર આવે એટલે અમંગળ થયું સમજો, બુરા ભાવો જાગે એટલે અમંગળ થયું સમજો. મંગલ ભાવો જતા રહ્યા ને અમંગલ ભાવ, બુરે માર્ગે જવાની ઈચ્છા થઈ, બુરું કર્મ કર્યું, કુકર્મ કર્યું, અમંગલ થયું એમ સમજી લેવાનું. ભગવાન ભૂલાયા, અમંગલ થયું સમજી લેવાનું. આસક્તિના અંકુરો ઉગી નીકળ્યા, અમંગલ થયું એમ સમજી લેવાનું. રાગદ્વેષના શિકાર બની ગયા, અહંકારમાં અટવાઈ ગયા, ભયભીત થઈ ગયા, શરીરને જ પ્રાધાન્ય પ્રદાન કર્યું અને શરીરને પ્રાધાન્ય પ્રદાન કરી આત્માને ભૂલી ગયા, સમજી લેવાનું અમંગલ થઈ ગયું. આ બધા અમંગલના સ્વરૂપો છે. ભગવાન કહે છે મારા શરણાગતનું કદી અમંગલ કરતો જ નથી. ભક્તને પણ એ વિશ્વાસ હોય. મારે માથે હજાર હાથ વાળો અખંડ મારી રક્ષા કરે, મારે માથે
હજાર હાથ વાળો અખંડ મારી રક્ષા કરે,
મારે માથે હજાર હાથ વાળો અખંડ મારી રક્ષા કરે.
કદી રક્ષક ના ઉગ્ર રૂપ વાળો આવી કસોટી કપરી કરે,
કદી રક્ષક ના ઉગ્ર રૂપ વાળો આવી કસોટી કપરી કરે.
મારે માથે હજાર હાથ વાળો અખંડ મારી રક્ષા કરે,
મારે માથે હજાર હાથ વાળો અખંડ મારી રક્ષા કરે.
એની કરુણા નો સ્રોત નિત્ય વેતો પ્રસન્ન મને રાખ્યા કરે,
એની કરુણા નો સ્રોત સદા વેતો પ્રસન્ન મને રાખ્યા કરે.
મને ચિંતા કરવા ન કદી દેતો કલ્યાણ મારું જમ ક્યા કરે,
મને કરવા ન કદી દેતો
કલ્યાણ મારું જમ કરે મારે માથે હજાર
હાથ વાળો અખંડ મારી રક્ષા કરે મારે માથે હજાર
રખે ઉતરું માર્ગે આડે તો સત્ય પંથ ચિંધ્યા કરે
રખે ઉતરું માર્ગે આડે તો સત્ય પંથ ચિંધ્યા કરે
નાથ શ્રદ્ધા ના પાર ખાંડે તો ને તો એ શક્તિ દીધા કરે
નાથ શ્રદ્ધા ના પાર ખા લે તો ને તોય શક્તિ દીદા
રે ધૂળ માંથી પાનાક કરી દે તો અજબ તારી લીલા કરે
ધૂળ માંથી કાનાક કરી દે તો અજબ તારી લીલા
કરે મારે માથે હજાર હાથ વાળો
અખંડ મારી રક્ષા કરે
મારે માથે હજાર હાથ વાળો અખંડ મારી રક્ષા કરે
નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાતગ ભક્ત પણ એમ સમજે ભગવાનનું મેં શરણ લીધું ભગવાન મારું અમંગલ કદી કરતા જ નથી કરવાના જ નથી મને કુવાર એમ લાગે કે અમંગલ થઈ રહ્યું કોકને એમ લાગે પણ એ અમંગલ હોતું જ નથી ભગવાન મંગલમય મંગલ જ કરે આ વિશ્વાસથી ભક્ત આગળ વધે અને જો એનું શરીર પરિસમાપ્તિ પર પહોંચી જાય છૂટી જાય જે ધ્યેય હોય સાધનાનું તે પૂર્ણપણે પ્રાપ્ત ન થાય તો ભગવાન કહે છે ઉત્તમ પ્રકારના લોકો માટે સાધક જાય છે કેટલીક વાર કેટલાક ભોગોને ભોગવવાના બાકી હોય તો ઉત્તમ પ્રકારના લોકોમાં જાય ઉત્તમ પ્રકારના લોકોમાં ગયા પછીથી વળી પાછો આ મૃત્યુ લોકમાં આવે અને પવિત્ર કુટુંબોમાં જન્મ સાત્વિક કુટુંબોમાં જન્મ શુચિ નામ શ્રીમતાંગે હે યોગ ભ્રષ્ટો અભિજાયતે શ્રીમતાંગે હે શુચિ નામ પવિત્ર શ્રીમતામ શ્રીમતામ પૈસાદાર નહીં શ્રી એટલે સંપત્તિ પણ થાય દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિ બે સંપત્તિ તો દૈવી સંપત્તિ વાળા જે પવિત્ર માનવો હોય તેમના ઘેર જન્મ મોટાભાગના મહાપુરુષો ભક્તો યોગીઓ ગરીબોની ઝૂંપડીઓમાં જ જન્મ્યા છે એકાદ બુદ્ધ ને મહાવીર ને બાદ કરો એકાદ મીરા ને બાદ કરો મોટાભાગના ગરીબોની ઝૂંપડીઓમાં જન્મ્યા પણ એ શુચિ હતા બધા પવિત્ર સાત્વિકતાથી સંપન્ન કોઈનું અરામનું ખાનારા નહોતા કોઈનું અકારણ શોષણ કરનારા નહોતા કુદરતને ખોળે રહેનારા પરસેવાની રોટી ખાનારા કોઈની તરફ બુરી દ્રષ્ટિથી જોનારા નહોતા એવા માતા પિતાને ત્યાં ભક્તો જન્મ્યા પછી ભલે ઝૂંપડીમાં રહેતા હોય કે રાજપ્રાસાદમાં રહેતા હોય એટલે ભગવાન કહે છે શુચિનામ શ્રીમતામ જે પવિત્ર દૈવી સંપત્તિથી ભરેલા માનવો હોય તેમને ત્યાં યોગભ્રષ્ટ વળી પાછો આવે અધૂરી રહેલી સાધના વળી પાછી આગળ વધારે અને એમ કરતા કરતા કેટલાય જન્મો વહી જાય વળી વિવેક અને વૈરાગ્ય પ્રબળતા ધારણ કરે વળી શ્રમધમની અંદર પ્રતિષ્ઠા પામે વળી ભગવાનના પ્રેમથી પરિપ્લાવિત પ્રાણવાળો બની પોતાના જીવનરૂપી રથને આગળ વધારે અને એમ કરતા કરતા કેટલાય જન્મો વહી જાય ત્યારે કોઈ એક જન્મની અંદર ધ્રુવ થાય કોઈ એક જન્મની અંદર પ્રહલાદ થાય કોઈ એક જન્મની અંદર જડભરત બને કોઈ એક જન્મની અંદર ચૈતન્ય મહાપ્રભુ રામકૃષ્ણ પરમહંસદેવ પરમહંસદેવ મીરા તુકારામ નરસિંહ મહેતા બને જીવનનો પ્રવાહ ચાલ્યો જાય પરમાત્માના પરમ સાગર તરફ પરમાત્માનું દર્શન એને જીવનમાં થઈ જાય કોઈ વાસના ન રહે કોઈ કામના ન રહે કોઈ પ્રકારની અહંતા ન રહે આવું એનું જીવન બની જાય ડેડિકેટેડ લાઈફ સમર્પિત જીવન થઈ જાય પરમાત્માના ચારું ચરણોમાં અને તેના ઉપર મારી કૃપાનો પરિપૂર્ણ વરસાદ વરસી ચૂકે અર્જુન એક બે દિવસનો આ ખેલ નથી એક બે દિવસની આ સાધના નથી એક બે દિવસનો અભિનય નથી કરતા રહેવાનું નિરંતર કરતા જ રહેવાનું કામ છે શ્વાસો શ્વાસે કરવાની આ સાધના છે એમ નથી કે આપણે આસન પર બેઠા નાક બંધ કરીને 10 માળા જપ કરી લીધા અડધો કલાક ધ્યાન ધરી લીધું એટલે આખો દિવસ નિરાંત આવે એવું નથી પડે પડે કરવાની આ તો સાધના છે જીવનની પરિશુદ્ધિની સાધના ડગલે ને પગલે કરવાની પ્રત્યેક સ્થળે પ્રત્યેક પળે કરવાની સાધના જ્યાં સુધી શ્વાસ હોય ત્યાં સુધી અને તે પછી પણ કરવાની આ તો સાધના છે, એ ચાલુ જ રહે, એકાંત સ્થાનમાં પણ ચાલુ રહે, વસ્તીની વચ્ચે પણ ચાલુ રહે, હાલતા ચાલતા ખાતા પીતા ઉઠતા બેસતા સર્વાવસ્થામાં જીવન વિકાસની સાધના ચાલુ રહે. અને એ સાધના જ્યારે એક સમય પરિકાશ પરાકાષ્ઠા પર પહોંચે, પરિસીમા પર પહોંચે, ત્યારે ભક્તને, તપસ્વીને, યોગીને, સાધકને મારો સાક્ષાત્કાર થઈ જાય, એના જીવનની અભિપ્સા પરિપૂર્ણ થઈ જાય, સફળ થઈ જાય, એનું ગંતવ્ય સ્થાન એને પ્રાપ્ત થઈ જાય અને એનું જીવન સફળતાની સીતારીથી વાગીને ગાજી ઉઠે. યોગી બનવાનું શ્રેષ્ઠ છે ભગવાન કહે છે. કોરા કર્મકાંડી કરતા, કેવલ શુષ્ક તપસ્વી કરતા, શુષ્ક શાસ્ત્રવિદ કરતા, શાસ્ત્રાભ્યાસી કરતા જે યોગી છે, પોતાના મન પર, પોતાની ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરવાનો પ્રામાણિક પ્રયત્ન જે કરે અને પોતાની અંદર રહેલા પરમાત્માના પવિત્ર પ્રકાશને અને ચરાચરમાં રહેલા પરમાત્માના પવિત્ર પ્રકાશને પેખવાને માટે તત્પર બને અને બીજાને માટે જે જીવન જીવવાનું વ્રત લે, બીજાને સુખી કરવા, બીજાને શાંતિ આપવા, બીજાની સમુન્નતિ સાધવા, બીજાની અંદર પરમાત્માનો પ્રકાશ જેમ સમજી બીજા પ્રત્યે પ્રેમ રાખવા માટે જે તૈયાર બને, એવો જે નખશિખ પવિત્ર સાધક હોય, એવો જે પરમયોગી હોય, તે પરમયોગી પોતાના જીવનને સુખમય બનાવે. અર્જુન તું તેવો યોગી બન. કોરા તપસ્વી કરતા, કોરા ધ્યાની કરતા, કોરા જપ કરનારા કરતા આવો યોગી શ્રેષ્ઠ છે. અને સર્વ પ્રકારના યોગીઓમાં પણ એવો યોગી શ્રેષ્ઠ છે જે સર્વ જગતની અંદર હું જ આત્મા રૂપે રહેલો છું તેમ માની સૌના સુખ દુઃખને અનુભવે અને બીજાના દુઃખને દૂર કરવાને માટે પોતે પોતાના જીવનની અંદર કટિબદ્ધ બને. રંતિદેવ, મહાભારતની અંદર રાજા રંતિદેવના મુખમાં બહુ સુંદર વાક્ય, નત્વહમ કામયે રાજ્યમ, જીવનમાં મારે કોઈ બીજું રાજ્ય જોઈતું નથી, આત્માનું રાજ્ય તો છે જ મારી પાસે, બહારનું નહીં મળે તો કઈ વાત. ન સ્વર્ગમ, બહારનું સ્વર્ગ મારે જોઈતું નથી, મારા ઉત્તમ વિચારો ભાવોને સત્કર્મોથી મેં મારા જીવનમાં સ્વર્ગનું સર્જન મારે માટે કરી જ દીધું છે અને જ્યાં જઉં છું ત્યાં સ્વર્ગનું સર્જન કર્યા જ કરું છું, ઉપર કોઈ લટકતું હોય તે સ્વર્ગની મને કામના અત્યારે નથી, પૃથ્વી પર જ મારે સ્વર્ગનું સર્જન કરવાનું છે. નત્વહમ કામયે રાજ્યમ, ન સ્વર્ગમ ન પુનર્ભવમ, મુક્તિની પણ મને ઈચ્છા નથી. ઈચ્છા તો તે પદાર્થની થાય જે પદાર્થ આપણી પાસે ન હોય, જેના ખિસ્સામાં લાખ રૂપિયાનો ચેક હોય એને પૈસાની શી ઈચ્છા થાય. આત્મા મુક્ત જ છે, આત્મા શુદ્ધ જ છે, બુદ્ધ જ છે, વિસ્મરણ થઈ ગયું છે આ વાતનું, યાદ કરવાનું છે કેવલ કે આપણે શુદ્ધ બુદ્ધ મુક્ત છીએ. શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી સંસાર માયા પરિવર્જિતોસી, આપણા વાક્યો વેદ વાક્યો કહે છે, આપણને શાસ્ત્રો આપણને સંદેશાઓ સંભળાવે તો હું મુક્ત જ છું, પછી મુક્તિને ઈચ્છવાની ક્યાં રહી મારી, હું મુક્ત જ છું. હવે તો જે બદ્ધ છે અથવા મુક્તિનો અનુભવ નથી કરતા તેમને હું બતાવું મુક્તિનો માર્ગ. ન પુનર્ભવમ કામયે દુઃખ તપતા નામ પ્રાણીના મારતી નાશન, દુઃખથી સંતપ્ત પ્રાણીઓના દુઃખોનો નાશ થાય અને એમાં યત કિંચિત ફાળો હું આપી શકું. તનથી મનથી ધનથી પદથી પ્રતિષ્ઠાથી વાણીથી બોલીને આંખના ઈશારાથી હાથના ઈશારાથી ગમે તે રીતે કોકના પણ જીવનમાં છાયા પાથરી શકું, કોકનો પણ તાપ થોડોક પણ દૂર કરી શકું, કોકના પણ રણ વિસ્તારમાં એકાદ નાની સરખી વનસ્થલી ઓએસિસ પેદા કરી શકું, કોક પ્યાસીના મુખમાં પિયુષનો પ્યાલો મૂકી શકું, મારું કામ પૂરું થઈ ગયું. કામયે દુઃખ તપ્તાનામ પ્રાણીના મારતી નાશનમ, દુઃખથી સંતપ્ત પ્રાણીઓના તાપનો દુઃખનો એમની પીડાનો અંત લાવવાને માટે મારી ઈચ્છા છે હે પ્રભુ, એમાં જો મારું શરીર કામ લાગે તો સા કૃપા કરો. તો ગીતાના છઠ્ઠા અધ્યાયનું પારાયણ તો આપણે કર્યું, મહત્વની વાતોનું સ્મરણ પણ તમને થયું જ હશે. આપણે હવે શું કરવાનું, કાલથી શું કરવાનું, કાંઈ ઉભા થઈને આપણે ખંખેરવાનું જ રહ્યું કે નિયમ લેવાના રહ્યા, લીધા હોય તો વધારે બળવાન બનાવવાના રહ્યા. જો બે નિયમ પ્રત્યેક ભારતવાસી લે બધા જ તો ભારત સુધરી જાય. હરામનું ખાવું નહીં એક નિયમ તો ભ્રષ્ટાચાર દૂર થઈ જાય આપોઆપ. પરધન પથ્થર માની હરામનું ન ખાઓ, કોઈ ખિસ્સામાં નોટ કાઢે એટલે તરત મત્તું મારવા તૈયાર ન થઈ જાઓ, હરામનું ધન છે. પરસ્ત્રી માત સમાન, આંખને પવિત્ર રાખીએ, મનને પવિત્ર રાખીએ, પોતાનું ન્યાયનું છે તે જ ખાઈએ, અન્યાય ન કરીએ જીવનમાં અને વ્રત લઈએ, હંમેશા યાદ કરીએ રાતે સુવા જઈએ ત્યારે આજે મેં બીજાને માટે શું સારું કામ કર્યું, મારે માટે કર્યું, 8 કલાકની નોકરી મારે માટે કરી, પરિવાર માટે કરી, બીજાને માટે કઈ કર્યું મેં સારું, યાદ કરી. હું હંમેશા માને કહું છું, ઘણી વાર કહું કે જુઓ આજે હું 2 થી 3 પાના લખું પછી હું ખોરાક ખાઈ શકું, સમાજનું કામ મેં કર્યું મને સંતોષ થઈ ગયો, આ 3 પાના 4 પાના મેં જે લખ્યા ભવિષ્યમાં એ પુસ્તક છપાવવાનું ને, હજારો માણસો વાંચવાના, વર્ષો સુધી રહેવાનું, તો મેં સમાજની મારી રીતે સેવા કરીને હવે હું સમાજનો મફત રોટલો ખાઈ શકું, ત્યાં સુધી હું ગુનેગાર છું, લીધા જ કરું છું, આપતો કશું નથી, મારી રીતે જે આપવાનું હોય આપી શકું તે હું આપવા તૈયાર રહું, તો હવે આપણે ખાઈ શકશું એમ હું ઘણી વાર હસતા હસતા એમને કહું કે હવે આપણે ખાઈ શકીએ, હવે આપણે 12 વાગે જમી શકીએ, હવે વાંધો નહીં, કંઈક કરવું જોઈએ બીજાને માટે. બીજાને માટે મેં શું કર્યું, ઘણા માણસો મને કે યોગેશ્વરજી બહુ મોટો ઓફિસર થઈ ગયો, પ્રમોશન મળ્યું, સારી વાત છે, તમારે માટે છે ને આ, તો બીજાને માટે શું કર્યું, કોઈ 2 બેકારોના હાથ પકડ્યા, નોકરીએ વળગાડી શક્યા, જીભને ચલાવી શક્યા, રેકમેન્ડેશન લખી શક્યા, લેટર આપી શક્યા રેકમેન્ડેશનનો કોકને, કે આ ગરીબ છે ભણેલો સારો છે નથી મળતી નોકરી અત્યારે ઇન્ફ્લુએન્સ વગર, જરા લગાડજો, તમે લગાડી શકો તમે લગાડો, બીજાને ભલામણ કરો, કરો છો? ઓફિસર તો બધા 1,181 નહીં 1,81,000 હિન્દુસ્તાનમાં છે, પોતાને માટે જ બધા કરે છે, પ્રમોશન મળ્યું સારું, પણ બીજાને પ્રમોટ કર્યા? બીજાને માટે શું કરો છો એના ઉપર તમારા જીવનનો બહુ મોટો સફળતાનો આધાર. હું તો તે સિવાય તાળીઓ પાડતો જ નથી, એટલે કમાયા બહુ, કેટલો પ્રોફિટ, 1,00,000 રોજનો 1,00,000 રાખ તમારે જ માટે ને, એમાંથી કઈક થોડું કઈ ગરીબોને માટે, અનાથોને માટે, અપંગોને માટે, હિન્દુસ્તાનમાં તો બહુ જરૂર છે આવા ધનની, કાઢ્યું કઈ તો સારું, આ દિવસ તમારો સફળ થયો. રોજ કાઢો થોડું થોડું, થોડા વાળા થોડું કાઢે ને વધારે વાળા વધારે કાઢે, કાઢો તો કોકને માટે કઈક કરીએ છીએ એવો સંતોષ આપણને રે, મનથી વચનથી કર્મથી બધી, અને ન કરી શકો તો બુરું તો કરતા જ નહીં, યાદ રાખજો, તોય ઘણું સારું કામ કરી શકશો. હરામનું ખાવું નહીં, કુદ્રષ્ટિ કરવી નહીં, ખોટે માર્ગે જવું નહીં, વ્યસનના શિકાર થવું નહીં, અને બીજાને માટે નાના પાયા પર મોટા પાયા પર કાંઈક પણ કરી શકીએ એવી ભાવના છે, આખો દેશ બદલાઈ જાય, બધા જ જો આ કરવા માંડી જાય ને અત્યારથી ઘણું પરિવર્તન આવી જાય. એકદમ નથી થતું, કારણ કે કરતા નથી માણસો, સમજનારાય કરતા નથી, ન સમજનારાય કરતા નથી, બીજાને ઉપદેશો આપ્યા જ કરે. ગાંધીનું ભારત બનાવવું પણ એમને બનશે, તમે કઈ ગાંધીનું જીવનમાં ઉતારવાનો આરંભ તો કરો. મારી પાસે એક કાર્યકર્તા આવેલા, મને કે યોગેશ્વરજી ગાંધીનું ભારત બની જાય તો બહુ જ મજા, તમે શું કરો? તો કે મારું એ સ્વપ્ન જ છે ગાંધીનું ભારત. મેં કહ્યું પણ તમે કઈ આમ શરૂઆત કરો છો વ્યક્તિગત રીતે, આ તમારા લુગડા છે ના? તો કે કેમ, ટેરિલિનના અસલ છે. તમે કહો ગાંધીનું ભારત તમે નહીં બનાવી શકો, ટેરિલિનના કપડા પહેરીને ગાંધીનું ભારત, ગાંધીનું કાંઈક તો સારું ગ્રહણ કરો. એમના પત્ની પણ હતા હાથે, બહુ ફ્રેન્ક હતા એમના પત્ની, મારા પર બહુ પ્રેમ રાખે. મને કે યોગેશ્વરજી ટેરિલિન તો ભલેન્ડ પહેરતા પણ આ બાટલા છોડાવો ને, ગાંધીનું ભારત માગે છે. મેં કહું શું કહો છો, જોઈએ છે એમને? તો કે પરદેશના મોગા જોઈએ છે, અહીનું નથી ચાલતું, લઠ્ઠાન બઠ્ઠા મોગા જોઈએ છે, એમાં ધૂળ દાનીને ધક્કા પાણી કરી નાખે છે બધી કમાણી, છોકરાઓને પણ લટ લાગી ગઈ છે એમનું જોઈને. જરાક લગાડો ને ઇન્ફ્લુએન્સ થતો હોય તો રોજ લાંબા થઈને પગે લાગે તમને. મેં કહું ખરી વાત છે? તો કે હા એ તો બધું ઠીક. હવે મેં કહું તો ગાંધીનું ભારત તમે કરવાના, આ બધા ભેગા થઈને આવું કરવાના, આ ગાંધીનું ભારત. ગાંધીજી શું ચાહતા હતા, કેવું માગતા હતા, કેવું જીવતા હતા, કઈક એક ટકો તો ઉતારો જીવનમાં. હવે આવશો નહીં મારી પાસે આ વાત કરવા? તો કે ના ના એમ ના કરો. મેં કહું છોડો બાટલો ત્યારે જ આવજો. પૈસા કાઢવા માંડ્યા ભેટના. મેં કહું મારે ન ખપે આ બાટલા તમારા હોય એમાંથી. વ્રત લેવડાવ્યું છોડાવ્યું, કાંઈક તો સારું કરો એમને. પરોપદેશે પાંડિત્યમ, જીવનમાં કાંઈક શુભ કરો. આ વ્રત લઈએ, ચાલીએ સારી પેઠે, તો જે શાંતિ આપણા જીવનમાં નથી તે શાંતિ આપણને પ્રાપ્ત થાય. કાર્યકર્તાઓ,
વ્યવસ્થાપકો, પ્રવચનો યોજનારાઓ, અભિનંદનના અધિકારી છે, બહુ સારી રીતે પ્રવચનો યોજે છે. અને તમે બધા અભિનંદનના અધિકારી છો, બહુ પ્રેમથી. અત્યારે તો સારું છે, વચ્ચે તો બહુ ઠંડી હતી, છતાં પણ પ્રેમથી બધા આવતા, ઘણી સારી વાત છે. જીવન જીવવાની કોશિશ કરીએ આપણે બધા, તમે ને હું બધા જ, આમાં કોઈ બાદ નથી. તમારે જે કરવાનું તે મારે મારી રીતે કરવાનું, તો આપણો દેશ, આપણો સમાજ કંઈક સુંદર બની જાય, બેઠો થઈ જાય, સરસ થઈ જાય, દેવોને પ્રિય બની જાય, એ આપણું લક્ષ્ય હોવું. આપણને પણ લાભ થશે, બીજાને પણ લાભ પડશે. એટલા માટે આપણે આ ગીતાનું પારાયણ કરી શક્યા કે કંઈ ગ્રહણ કરી શકાય. નિયમ લો, રોજ આટલા જપ કરવા જ છે, રોજ આટલું ધ્યાન ધરવું જ છે, આટલું અધ્યયન ગીતાનું કરવું જ છે, બીજા ગ્રંથોનું કરવું જ છે, ગમે તે હોય સમય કાઢીને પણ આટલું કરવું જ છે, ન થાય ત્યાં સુધી જમવું નથી. નિયમ લો, ધીરે ધીરે વિકાસ થશે, કંઈ કરશું તો વિકાસ થશે. ખોટો ગુસ્સો નથી કરવો, વાસનાઓના શિકાર નથી થવું, બ્રહ્મચર્ય થોડુંક પાળવું છે, સંયમ પાળવો છે, કંઈક તો નિયમ લો તો આગળ જવાશે ને. કે એમને હવામાં વાતો કરવાથી ને બધે પારાયણો ને કથાઓ સાંભળવાથી જ આગળ જવાશે, કંઈક કરવું જોઈએ. સત્કર્મ પરાયણ જીવન જીવી આનંદ થાય. આજે છેલ્લો દિવસ છે, કાર્યકર્તાઓમાંથી કોઈને કાંઈ બોલવાનું પણ હશે, એ બોલશે, પછી આપણે શાંતિ પાઠ કરીશું, પછી છૂટા પડીશું. થોડો વધારે વખત થાય તો શાંતિથી બેસજો.
શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ 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 શ્રીમન શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ ઓમ ભદ્રમ કર્ણેભિઃ ઓમ ભદ્રમ કર્ણે શૃણુયામ દેવાઃ હે પ્રભુ અમને એવી શક્તિ આપો કે અમે કાનથી પવિત્ર વસ્તુને સાંભળીએ, કોઈની નિંદાને ન સાંભળીએ. હે પ્રભુ અમને એવી શક્તિ આપો કે અમારી આંખથી અમે સર્વત્ર તમારું દર્શન કરીએ, બીજાના ગુણોનું દર્શન કરીએ, કોઈના દોષો ના જોઈએ. ભદ્રમ પશ્યેમાક્ષભીર્યજત્રાઃ ભદ્રમ પશ્યેમાક્ષભીર્યજત્રાઃ સ્થિરૈરંગૈતુષ્ટુવાન સ્થિરૈરંગૈતુષ્ટુવાન હે પ્રભુ અમારા શરીરને સ્વસ્થ કરો, શક્તિશાળી બનાવો, નિરોગી બનાવો. જે જીવન અમને મળ્યું છે તેનો ઉપયોગ તમારી પ્રસન્નતાને માટે, બીજાની સુખાકારીને માટે અમે કરીએ. ભૂલે ચૂકે પણ કોઈનું ખરાબ ના કરીએ, કોઈનું ખરાબ ના તાકીએ, સારા થઈએ, સારું કરીએ. ત્રણ પ્રકારની શાંતિ આપો, શરીરની શાંતિ, સ્વસ્થ શરીર, નિરોગી શરીર, મનની શાંતિ, સ્વસ્થ મન, પવિત્ર વિચારો વાળું, પવિત્ર ભાવો વાળું એવું મન આપો. આત્માની શાંતિ આપો, રાગ દ્વેષમાંથી, કામ ક્રોધમાંથી, અહંતા મમતામાંથી મુક્ત કરીને,
તમારો પ્રેમ અમારા જીવનમાં પ્રગટ કરો, આત્માની શાંતિ આપો, અમને એકલાને નહીં સર્વ મનુષ્યોને આપો, જીવ માત્રને આપો. યાદ રાખજો, ત્રણ પ્રકારની શાંતિ માગી છે, ભૌતિક શાંતિ, માનસિક શાંતિ, આધ્યાત્મિક શાંતિ. ઓમ શાંતિ, ઓમ શાંતિ.